તમને આગળ બધી વાતો આવશે, ખાલી એની ટ્રેલર જેવું કહી દઉં કે યુધિષ્ઠિરે પણ જો લોપ્યો અને જુગાર રમ્યા, આખું રાજ્ય ગયું નહીં. યાદવોએ દારૂ પીધો તો ભગવાન કૃષ્ણ વોઝ પ્રેઝન્ટ ફ્લેશ એન્ડ બ્લડમાં એ વખતે, તો એ બધા મુવા નહીં. એટલે ભગવાન પણ પછી સહાય નહીં કરે જો તમે આ એમની આજ્ઞાઓ લોપશો તો. એટલા માટે આ બધી નિયમો પાળવા, જેમ અમે અંગ્રેજીમાં એક કવિતા ભણતા, ફોર એ વોન્ટ ઓફ એ નેલ કિંગ લોસ્ટ ઇઝ રેઇન. એક રાજા લડવા જતો હતો અને એના ઘોડાનો જે પેલો નાળ છે ને એમાં એક ખીલી આગી પાસી હતી. એના માણસે કહ્યું, સાહેબ લગાડી દો. અરે રાજાના એકમાં શું વાંધો, બીજી ચાર બીજી તો બધી બરોબર છે ને. પેલા એ કહ્યું પણ માન્યું ને ઉપડ્યો. હવે એક પેલી આગી પાછી હોય તો આપ બધા સમજો કે પછી ધમધમાટ ઘોડો જતો હોય તો બીજી ઢીલી થાય, બીજી નીકળી, ત્રીજી નીકળી, ચોથી નીકળી. રાજા જીતવાની એની ઉપર હતો ને બધી નીકળી ગઈ, નાળ નીકળી ગયો, ઘોડાનો પગ લચી ગયો અને એ વખત જીવતો પકડ્યો પેલા અને એનું રાજ્ય ગયું. ફોર એ વોન્ટ ઓફ અ નેઇલ કિંગ લોસ્ટ ઇઝ રેઇન. એક જ ખીલીના માટે આખું રાજ્ય ખોઈ બેઠું. તો આપણે પણ કદાચ એવું ના બને કે કોઈ નિયમ લોપીએ. હવે એમાં શું કે આપણે એક બીડી પીએ છે, બીજું તો બધું શું વાંધો છે. હવે એના માટે થોડું કે અક્ષરધામ જતું રહેવાનું છે. ઘણા લોકો એમ કે છે એક જ નિયમ આગુ પાછું મંડી પડ્યા છે, એક બીડી તો શું હવે આમ સ્વર્ગની સીરી જેવી છે, તમે એના માટે શું આટલું બધું મંડેલા છો. હવે એક બીડી માટે હું પછી રમૂજમાં વાત કરું કે ભાઈ બીડીનો વાંધો નથી, તમે બીડી પીશો તો અક્ષરધામમાં ચોક્કસ જશો, બધા બીડી પીનારા જશે, કોઈ વાંધો નહીં આવે. પણ ત્યાં તકલીફ થશે, કારણ કે ત્યાં છે ને પાનનો બીડીનો ગલ્લો નથી, એટલે લેવા તમને પાછું આવવું પડશે. પછી ફરી એન્ટ્રી નથી પાછી, અને તમે ચોક્કસ પાછા આવવાના જ, તમે રહી નહીં જ શકો ત્યાં આગળ. કારણ કે ત્યાં આગળ જો દુકાનો હતો અમે કહી દે ભાઈ જાઓ વાંધો નહીં, તમે પહોંચો. પણ અત્યારથી કહીએ ને તમે જશો ખરા, પણ અત્યારે બીડીની દુકાન નથી. બહુ અઘરું છો, અતિ કઠણ છે. અમારા ગુજરાતના એક મુખ્ય પ્રધાન અને પેલો પાન મસાલાની તલપ લાગેલી, વચમાં મોટર ઉભી રાખે કોઈ ભાઈને કે ભાઈ આપ, ભાઈ નામ નથી દેવું, પણ આવું બન્યું. એટલે એમાં પછી કોઈ શરમ ન રહે, કોની પાસે માગું છું ને શું છે એવું થઈને ઉભું રહે. એ તો જે પિતા કરે, અમે તો કોઈ ટેસ્ટ નથી કરતો કે ખબર નથી પડતી આ તો લોકો વાતો કરે છે કે અરે અમે રહેવાય જ નહીં. એટલે જે આ અનુભવીએ છે એને આવી બધી ખબર પડતી હશે, પણ અનુભવ કરવા જેવો નહીં. એક માણસ ઝેર ખાઈને મો પછી આપણે ફરી ટ્રાય કરવા જેવો નહીં. એટલે એ દ્રષ્ટિથી આ વાત સમજાવી. હવે જે મહત્વની વાત આવે છે આપણે શરૂ કરીએ છીએ 11મા શ્લોકથી, એની અંદર શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકઈ સૂક્ષ્મયુ કામત ગુણાદેરપી બુદ્ધ્યા કદાચન. આમાં એમ કે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકઈ, કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. જીણા બધા ચાંચળ અને જૂણ બધા હોય એની પણ હિંસા કરવી નહીં. અહીંથી શરૂઆત થઈ 11મા શ્લોકથી સાધારણ ધર્મ, અને 121મા શ્લોકે આની સમાપ્તિ થશે. અને એમાં શું લખે છે કે તત્ર બ્રહ્મ આત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. ભ્રમરૂપે થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એનું નામ શું કહેવાય? મુક્તિ. એનું નામ શું કહેવાય? મુક્તિ. શરૂઆત ક્યાંથી થઈ છે? કોઈ પણ ચાંચળ કે જીવ કે લીખ એને મારવું નહીં. અને ત્યાંથી થેટ ઉપડ્યું ક્યાં આગળ? ભ્રમરૂપ થવા સુધી. આ યાત્રા છે આખી, આ 121 શ્લોક સુધીની એક યાત્રા છે ભાવડામાંથી ભ્રમરૂપ થવાનું. ભાવડામાંથી ભ્રમરૂપ થવાનું કે માણસને પહેલો ધર્મ શું છે કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ. અહિંસા એક પરમ ધર્મ પણ ખરો અને પહેલો પણ ધર્મ. બીજા પ્રાણીઓથી માણસ આનાથી જુદો પડી જાય છે, એટલા માટે એનાથી તો માણસ તરીકે એની આઈડેન્ટિટી રહે છે. એટલે માણસ થવાનું આ પહેલો શ્લોક છે. આ પહેલો શ્લોક છે કે મનુષ્યનો પહેલો શ્લોક છે, જીવો અને જીવવા દો, લીવ એન્ડ લેટ લીવ. એનાથી તો શરૂઆત થાય છે. અહિંસા પ્રથમો ધર્મ, આપણે એમ સમજીએ કે આ સૌથી પહેલો ધર્મ છે એ અહિંસા છે. એટલે આપણે સમજવાનું. એટલે માણસને ખબર જ નથી કે ઘણી વખત તો તમે જો કેનિબાલ છો, શું ખાવું એ ખબર નથી પડતી. માણસ માણસ નહીં ખાઈ જતો, એવી પ્રકારની વિચિત્રતા. એને ખ્યાલ જ નથી કે હું કોણ છું. તો આ શ્લોક એને એ પંક્તિમાંથી કાઢી અને માણસની પંક્તિની અંદર સ્થાપન કરે છે. એટલે અહીંથી શરૂઆત થાય છે. હું આગળ સમજાવીશ હજી. કેટલી સુંદર દિવ્ય શરૂઆત કરી છે શ્રીજી મહારાજે અને ઠેઠ આગળ લઈ જવો છે. એટલે એનું ઇવોલ્યુશન છે. આ કોઈ શું કહેવાય ઓર્ગેનિક ઇવોલ્યુશનની વાત નથી કરતો, સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન. માણસ તો એનો જ છે, પરંતુ એને સંસ્કારતા સંસ્કારતા ઠેઠ બ્રહ્મરૂપ સુધી પણ શ્રીજી મહારાજે ચડાવી દીધો છે. કેટલી બધી દયા કરી છે આ શ્લોક મૂકીને. એટલા માટે જો આ શ્લોક ના મૂક્યો હોય તો પછી ઈટ ડ્રિંક એન્ડ બી મેરીની અંદર જ ફર્યા કરતો, એને ખબર જ ના પડે કે હું શું છું ને હું શું કરવા આવ્યો છું ને હું શું ખાઉં છું શું પીવું છું. કઈ જ ખબર ના પડે કે હું કોણ છું એ જ ખબર ના પડે. એવું માણસ છું કે પશુ છું એનો જ પ્રશ્ન થઈને એને આવીને ઉભો રહી જાત. એટલા માટે મનુસ્મૃતિની અંદર કહ્યું માનવ, મનુસ્મૃતિ એની ઉપરથી આપણે બધા માનવ કહેવાય છે, મનુના પુત્રો બધા માનવ. તને કહ્યું માનવ કોને કહેવાય, માનવનો પહેલો ધર્મ. તને કહ્યું ધૃતિક સમાદ અમોસ્તેયમ, એને કહ્યું કે શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમાં ક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. આ દસ જેની અંદર લક્ષણ હોય એનું નામ માણસ કહેવાય. આપણા મનમાં કે જન્મ એટલે માણસ, જન્મ એટલે માણસ, એમાં શું પૂછવાનું. જેમ ગધેડો જન્મ એટલે એની ટાઈટલ શું લાગી ગયું, ગધેડો, એને બીજું શું કહેવાનું, બરોબર કે નહીં. એવી રીતે તમે જન્મ્યા પતિ પત્ની એટલે તમે માણસ થઈ જ ગયા, એવી રીતે નથી. સ્વામી ઘણી વખત કહે છે કે ગધેડાને કેવું નથી પડતું ગધેડો થાય, પણ માણસને કેવું પડે માણસ થયું નહીં અત્યારે શું છે ને, એને ગોઠવવો પડતો હશે ને. એટલા માટે માણસની વ્યાખ્યા આ બતાવી કે દસ ધર્મના લક્ષણો જેનામાં હોય એનું નામ માણસ છે. દસ ધર્મના લક્ષણો એમને નિરૂપણ નહીં કરું, શિક્ષાપત્રીમાં બધા આવી જ જાય છે. પરંતુ આજે આપણે વસ્તુ એવી બની છે કે જેમ પાણી ના હોય અમારી ઉતાવળી નદીમાં તો શું કહેવાય, નદી. કારણ કે આકાર નદીનો છે ને, કે આ નદી જલા પર પાણી તો નથી. ઘણી વખત અમે ભણતા હતા, અમે ત્યાં આગળ માટું ગામમાં અમારા ગુરુજીના ત્યાં, તેમના ત્યાં ઘડિયાળ હતું, ચાલતું જ નતું ત્રણ પેઢીથી. પણ આપણે કઈક આ શું છે કે ઘડિયાળ એટલે ચાલતું નથી તો એ ઘડિયાળ કહેવાય. અહીં વિલાયતી ફૂલની અંદર સુગંધ ના હોય પણ શું કહેવાય, ફૂલ. ઘણી વખત પેલા હાવ ફૂલ હોય છે પેલા પ્લાસ્ટિકના, પણ આકાર ઉપરથી શું કહેવાય એને, ફૂલ. એવી રીતે તમે જુઓ આપણામાં પણ એવું છે કે આ એક ધર્મનું લક્ષણ નથી, પણ આપણામાં પેલા સિંગડાને પૂછડા નથી. એટલે માણસ કહેવો પડે છે, આમ તો છે તો નહીં જ, પણ એનું શું કહેવું પડે, કહેવો જ પડે. જેમ નદીમાં પાણી નથી પણ આકાર મારો નદીનો છે એટલે નદી કહેવી પડે છે, જેમ ઘડિયાળ ચાલતું નથી પણ આકાર એ છે એટલે કહેવો પડે, એવી રીતે આપણે આ પ્રકારની પરિસ્થિતિ. એટલે માણસની ઓળખાણ ફિઝિયોલોજી ઉપરથી નથી. એને કે બે હાથ હોય, બે પગ હોય, પૂંછડું ના હોય, એને સિંગડા ના ઉગ્યા હોય એટલે માણસ કહેવાય. આ એની ફિઝિયોલોજી ઓળખાણ થઈ કહેવાય. પરંતુ એનામાં ધર્મ હોય ને તો જે ખરેખરો માણસ કહેવાય, એની સમજણ હોવી જોઈએ. એટલે મહારાજે આપણને આ પહેલા શ્લોકથી આપણને સુંદર વાત સમજાવે છે.